તારીખ 22/11/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 739 અને 740 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 426 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
જેને સાચી શ્રદ્ધા પ્રગટે એનું આખું અંતર ફરી જાય, હૃદય પલટો થઈ જાય અને અંતરમાં ઉથલ પાથલ થઈ જાય. શ્રદ્ધાનો ફેરફાર છે, ખોટી શ્રદ્ધામાંથી સત્ય શ્રદ્ધા થાય છે ત્યારે ફેરફાર પાયામાંથી થાય છે. એ ઉપર ઉપરનો ફેરફાર નથી, મૂળમાંથી ફેરફાર થાય છે. અનાદિનું જે ઊંધું શ્રદ્ધાન છે, ખોટું શ્રદ્ધાન છે, ખોટું શ્રદ્ધાન છે એટલે કે શરીરથી સુખી તો હું સુખી, ઈચ્છા અનુસાર ઈચ્છા પોષાય તો હું સુખી, એટલે કે રાગ પોષાય તો હું સુખી, અને બાહ્ય પદાર્થો મારી કલ્પના અનુસાર ગોઠવાય અથવા પરિણમે તો હું સુખી. એવી જે સુખની શ્રદ્ધા રાગ ને ઉદગળમાં માની છે, જળમાં માની છે, એટલે કે એને જ આત્મા માન્યો છે. સુખ તો આત્મામાં છે ને, એટલે રાગને જ આત્મા માન્યો છે ને દેહાદીને આત્મા માન્યો છે. એવી જે અનાદિની શ્રદ્ધા છે એ શ્રદ્ધા મટીને, એ ખોટી શ્રદ્ધા છૂટીને સુખ આત્મામાં છે, મારું સુખ મારામાં છે એમ પોતાના સ્વરૂપમાં રહેલું સુખ, એની પ્રતીતિ આવે. શ્રદ્ધા થાય એટલે એની પ્રતીતિ આવે કે મારું સુખ મારામાં જ છે, ત્યારે તેનું પરિણમન બદલાઈ જાય છે, આખું અંતર ફરી જાય છે. એટલે એનું આખું જાણે કે આખું પરિણમન બદલાઈ જાય છે. મોક્ષ કે એ શુદ્ધત્વરૂપ પરિણમન છે. ત્યાં શ્રદ્ધા બદલાણી છે એમ કહેવાને બદલે દ્રવ શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે. ખુદ દ્રવ પોતે જ શુદ્ધત્વરૂપ પરિણમ્યું હોવાથી પરિણમનમાં મોક્ષ શરૂ થઈ ગયો, મોક્ષનો અધિકાર એવી દીધી કે દ્રવ શુદ્ધત્વ રૂપે પરિણમે છે. અને દ્રવ શુદ્ધત્વ રૂપે પરિણમે છે એ કહેવું અશક્ય હોવાથી આત્મા અનુભવ આવી રહ્યો છે. જ્યારે દ્રવનું શુદ્ધત્વ રૂપ પરિણમન થાય ત્યારે જ્ઞાનથી સ્વરૂપનો અનુભવ થાય, અને જ્ઞાનથી સ્વરૂપ થાય ત્યારે શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે એમ માની લેવું, એમ સમજી લેવું, એવી ત્યાં શૈલી કરી છે. અહીંયા કહે છે કે આખું અંતર ફરી જાય, અંતરમાં થઈ જાય, હૃદય પલટો થઈ જાય. જેનો હૃદય પલટો થાય એ પછી ફરીને મૂળ સ્થિતિમાં નથી આવતા. જે ગુનાહિત દોષિત સ્થિતિમાં હોય છે, હૃદય પલટો થયા પછી નથી આવતો. માણસ નથી કહેતા કે ભાઈ એ તો આ મારે છે, પણ હજી હૃદય પલટો નથી થયો. અથવા કદાચ તમને દલીલ નહીં હોય, એની પાસે ન્યાય વિરુદ્ધ જવાનું ઉઘાડવું નહીં એનાથી બની શકે, તો હા પાડશે, પણ હૃદય પલટો નહીં થાય તો બધું નકામું છે. અને હૃદય પલટો આવ્યા પછી તો કોઈ ફેરવી શકતું નથી. પણ આ વખતે કહ્યું એ ગુરુએ એવું કહ્યું છે, હવે ગુરુ કંઈક બીજું કહેતો પણ માનવા તૈયાર નથી. પરીક્ષા કરે, ગુરુ બીજું કહે નહીં, પણ કોઈ વાર પરીક્ષા માટે ઊંધો પ્રશ્ન કરે તો ગુરુએ કહ્યું માટે સાચું પોતે પરીક્ષાથી નક્કી કર્યું છે, એના હૃદય પલટો થઈ ગયો છે, તો કહે છે કે એમ નહીં. આંધળામાંથી દેખતો થાય પોતાના હિત અહિતના પ્રયોજનને વિશે દેખતો થઈ ગયો છે જીવ, પોતાનું હિત અહિત થાય એનો એને ખ્યાલ આવે છે. જેને પોતાનું અહિત થાય એનો ખ્યાલ આવતો નથી, અને અહિત થાય એવા પરિણામમાં એને હોશ થાય છે, અહિત થાય એવા પરિણામમાં એને રસ આવે છે, એ આંધળો છે એમ અહીંયા કહે છે. જેમ આંધળાને દિશા સૂચતી નથી, મારું ઘર કઈ દિશામાં છે તે આંધળાને ખ્યાલ નથી આવતો, તેમ આ જીવને અંતર્મુખની દિશા જે સૂચતી નથી એ પણ એનો અંધાપો છે ને. કેમ અંતર્મુખ થવું, અંતર્મુખ થઈને કેમ સ્વરૂપમાં ઠરવું એ દેખાતું નથી, સમજાતું નથી, સૂઝતું નથી, એ અંધાપો છે. તેથી એ સિવાયના જે પરિણામ છે એમાં વહેંચણી કરે છે કે આટલા પરિણામ મને મારા આત્માના હિતના અને આટલા પરિણામ મારા આત્માના હિતના નહીં, આમ વહેંચણી કરે છે. એવી જે વહેંચણી કરે છે એ પણ અંધતાને કારણે છે, જ્ઞાનમાં એ પ્રકારનું અંધપણું છે. ઉપર જે તુલનાત્મક બુદ્ધિનો વિષય આવ્યો છે ને, ત્યાંથી આ વિષય ફરે છે. જ્ઞાનમાં અંધાપો દૂર થાય ને જાગૃતિ આવે તો કોઈ એમ કહે કે શું કઈ કરીએ, અમારે તો હજી અજ્ઞાન દશા છે, સમ્ય જ્ઞાન અમને પ્રગટ્યું નથી, આત્મજ્ઞાન પ્રગટ્યું નથી, એટલે અમને વિવેક ન થાય, એમાં અમે શું કરીએ, અમારો શું દોષ છે, અત્યારે અમારો શું દોષ છે, તો સહેજે એમ જ થાય કે એમ નહીં. એને તુલના કરવી જોઈએ, કેમ કે ધર્મના નામે અધર્મની પ્રરૂપણા પણ ચાલે છે, અધર્મને પણ ધર્મ માને છે અને મનાવે છે જીવો, તો એની તુલના કરવી જોઈએ. જેમ કે એક સૂત્ર આવ્યું, તપસા નિર્જરા છે, તપથી નિર્જરા થાય. લોકો તપ કરવા લાગ્યા તો ચાલો આપણે ઉપવાસ કરો, અથવા આટલો આટલો સંયમ વ્રત અંગીકાર કરો, તપના ભેદ છે. અનેક બાહ્ય પદાર્થોનો ત્યાગ સંયમ એ તપના ભેદ છે, ઉપવાસમાં પણ આહારનો ત્યાગ છે. તો કોઈએ એમ અર્થ કર્યો, બીજા કોઈએ એમ અર્થ કર્યો કે શુદ્ધ આત્મામાં અત્યંત રમણતા કરવી, સારી રીતે સ્થિર થઈ જવું એને પ્રતપન કહે છે, વિશેષ કરીને તપન કહે છે. એનું નામ તપ છે. બે અર્થ થયા. એની તુલનાત્મક બુદ્ધિમાં એ વાત આવવી જોઈએ કે આ અર્થ કરતા આ અર્થ બરાબર છે, આના કરતા આ અર્થ ચડિયાતો છે. એમ અનેક તબક્કે અનેક વાતે જ્યાં જ્યાં ફેર પડતો હોય, અવળા સવળાનો ફેર પડતો હોય એની પણ તુલના થાય. અને ન્યાયમાં ચડિયાતો ન્યાય અને ઉતરતો ન્યાય હોય એની પણ એને તુલના થાય. બે રીતે તુલના થાય. એક તો સવળાની સામે અવળું શું થઈ જાય છે એની પણ તુલના થવી જોઈએ, અને આના કરતાં આ ચડિયાતું છે અથવા આ વ્યવહાર ન્યાય, આ વ્યવહાર અંગેનો ન્યાય છે. અહીંયાથી માત્ર ન્યાય કાઢ્યો એ તો વ્યવહારને પૂછે છે, એ જ ન્યાય અહીંથી કાઢતા પરમાર્થને પૂછે છે. એમ પરમાર્થ કાઢનાર જે હોય એની પણ તુલના થવી જોઈએ, એની પણ તુલના થવી જોઈએ. જો તુલના ન થાય તો એને મહત્વની વાતનું તોળવું ન થાય. તોળવું ન થાય એટલે મૂલ્યાંકન ન થાય, અને બધો આધાર પરિણામનો મૂલ્યાંકન ઉપર છે. જો આ જીવ મૂલ્યાંકન કરે એટલે કિંમત કરે તો એને મહિમા આવે, જેની મહિમા આવે એ બાજુ પરિણામનો પ્રવાહ ઢળે. આ સીધી વાત છે. કર્મક્ષયની નિર્જરા એક જ છે. અને એમ કહે છે કે ઉપવાસ કરો એટલે તપ કરો એટલે નિર્જરા થાય. ત્યાં બાહ્ય ક્રિયા તો તપની થઈ, પણ અંતર પર અંતરમાં ક્રિયા, પરિણામની ક્રિયા શુભ ભાવની થઈ કે શુદ્ધ ભાવની થઈ એ ખબર ન હોય તો સ્વભાવને અનુસરીને જે બાહ્ય ક્રિયા થઈ એ તપ માનીને એનાથી નિર્જરા માન્યો, એ નિર્જરા તત્વની ભૂલ છે. નવ તત્વમાં શ્રદ્ધાની ભૂલ થઈ ગઈ. નિર્જરા તો શુદ્ધ પરિણામથી થાય છે. શુભ પરિણામથી પરિણામથી નિર્જરા નથી થતી, પણ શુભ પરિણામથી શુભ પ્રકૃતિનો બંધ થાય છે, અશુભ પરિણામથી અશુભ પ્રકૃતિનો બંધ થાય છે. આત્મામાં જે પ્રતપન એટલે સ્થિર થઈ જવું, સ્થિર થવાનું બીજું નામ પ્રતપન છે. સારી રીતે સ્થિર થવું એનું નામ પ્રતપન છે. એને ખરેખર પરમાર્થે તપ કહ્યું છે. અને એવી સ્થિરતા થતાં આહાર આદિની વૃત્તિ ઉડી ગઈ મહાત્માઓને. આહારની વૃત્તિ ન રહી, જેમ દુકાને બહુ ગ્રાગી આવી તો ભૂખ લાગી એનો ખ્યાલ ન રહ્યો. વાર એક વાગે જમવા જતા હતા એને બદલે બે વાગી ગયા ખબર ન પડી, ત્રણ વાગી ગયા ખબર ન પડી. બહુ રસ પીડ્યો કામકાજમાં. એક જગ્યાએ રસ વધી જાય તો એને બીજા કાર્યોનું વિસ્મૃતિ થઈ જાય, અને સમય ક્યાં પસાર થાય એનો એને ખ્યાલ ન રહે. આનું નામ રસ છે. આ રસની વ્યાખ્યા છે. એવો એને શુદ્ધ આત્મામાં સ્થિર થવામાં સ્વરૂપ રસ ઉત્પન્ન થયો, આત્મરસ ઉત્પન્ન થયો, આનંદ રસ ઉત્પન્ન થયો કે આહારના વિકલ્પની આકુલતા નથી, ત્યારે એને અંતર્બાહ્ય તપ થયો એમ કહેવામાં આવે છે. હવે એવું અંતરંગ તપ થયા વિના માત્ર બહારનો આહારનો ત્યાગ કરે તો એ શુભાવ કદાચ થાય તો એટલો શુભ પ્રકૃતિનો બંધ થાય. અને એમાં અનાત્મામાં આત્મા આત્મબુદ્ધિ થાય કે મેં આહારનો ત્યાગ કર્યો એટલે જળ પદાર્થનો ત્યાગ હું કરી શકું છું, તો મિથ્યાત્વનો અશુભ પ્રકૃતિનો બંધ સાથે સાથે થાય. એમ શુભ અને અશુભ મિશ્ર બંધ પડે. એ શુભ અને અશુભ મિશ્ર બંધ પડે એમાં શુભ કરતા અશુભ ની માત્રા વધે છે. શુભ ત્યાં અલ્પ છે અને અશુભ ત્યાં ઘણું છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે અજ્ઞાનમાં જે તપ કરવામાં આવે છે એમાં સામાન્ય પરિસ્થિતિ આ છે કે શુભ ઓછું છે અને અશુભ ઘણું છે, અને નિર્જરા તો જરા પણ નથી, નામ માત્ર પણ નથી. વાણી આવને ફુરસદ નથી, ધંધા ધાપા આડે અને બાયડી છોકરા આડે વાણી આવને ફુરસદ નથી. મહારાજ કે તો તમે સચમ જે કે સાચું સાચું બાપ, તમે જે કહો એ સાચું, તમે આટલું બધું ભણ્યા હોય, આટલો બધો ત્યાગ કર્યો હોય, તમે સાચું જ કહો ને. પરીક્ષા તો કરવી જોઈએ. પ્રવચન સારમાં ચરણાનુયોગનો અધિકાર ચાલ્યો છે ત્યાં એ વાત લીધી છે. નગ્ન દિગંબર સાધુનો વેશ નિરતી ચાર પંચ મહાવ્રત અને 28 મૂળ નિયમના પાલન દેખાય તો એનો આદર સત્કાર કરવો અને આહાર પાણી એને આપવા વિધિપૂર્વક નવદા ભક્તિથી. પરંતુ ઉપદેશ ત્યાર પછી ઉપદેશના પ્રસંગે પરીક્ષા કરવી કે ગુરુ મહારાજને છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે કે નહીં, એમના પરિણામની શુદ્ધતાની પરીક્ષા કરીને પછી ઉપદેશ મેળવો. જો દ્રવ્યલિંગી હોય તો ઉપદેશની યાચના ન કરવી. અત્યારે તો કોઈ દ્રવ્યલિંગી નથી, કેમ કે આચાર્ય ચોખ્ખા પાળતા નથી. પણ દ્રવ્યલિંગી હોય તો ઉપદેશની યાચના ન કરવી, પોતે સંઘ છોડી દેવો. અને ભાવલિંગી હોય તો એના ચરણમાં બેસીને શુદ્ધાત્માનો ઉપદેશ લેવો. કોનો ઉપદેશ લેવો? શુદ્ધાત્માનો ઉપદેશ લેવો, બીજી વાત નહીં. અહીંયા કહે છે કે આંધળામાંથી દેખતો થાય અને અંતરની જ્યોત જાગે. અંતરમાં જ્ઞાનની જ્યોત જાગે, સતતપણે જ્ઞાનનો પ્રવાહ છે. એ જ્ઞાનમાં જ્ઞાન વિદનની જાગૃતિ સદાય રહે અને એ જ્યોતને કાંઈ પણ આંચ આવે તો એને એની ખબર પડે. જેમ અંધારું હોય ને એક દીવો પ્રગટાવ્યો હોય, હવા થોડી વધારે આવે તો પણ ખબર પડી જાય, સ્પર્શથી ખબર ન પડે. એટલી હવા વધી ન હોય કે સ્પર્શથી ખબર પડે, પણ દીવાની જ્યોત હાલે તો ખબર પડી જાય. એમ અંદરમાં જઈને જ્ઞાનની જ્યોત જાગે છે એને સ્થૂળ દોષની ખબર ન પડે એ પ્રશ્ન જ નથી, એને સૂક્ષ્મ દોષની પણ ખબર પડે છે. એવી અંદરમાં જ્યોત જાગે છે, જળહળ જ્ઞાનની જ્યોત છે, એના પ્રગટ પ્રકાશમાં એ દેખતો થયો છે. પોતાના હિત અહિતને બરાબર પીછાણે છે, બરાબર ઓળખે છે. તેની દશાની દિશા આખી ફરી જાય. અનંત ગુણના પરિણામનો પ્રવાહ છે એ અંતર્મુખી થાય છે, આત્મ પ્રત્યજી થઈ જાય છે. ઉપર છલનું પરિણામ સાધક દિશા છે ત્યાં સુધી બારમાં જાય છે, એ ઉપર છલનું પરિણામ જાય છે. શ્રાવક સમ્યક દ્રષ્ટિ હોય તો એને એને અહીંયાથી દેશ ના મળે, એ સિવાય દેશ ના મળે નહીં. એટલે એમાં પણ ગમે તેને સાંભળવાનો પ્રશ્ન રહેતો નથી. આના ઉપર અમારે ત્યાં બહુ ચર્ચા ચાલી. આમ તો સમય દ્રષ્ટિ સિવાય ઉદ્દેશનો પ્રસંગ નથી, અને આપણા મંડળોમાં વાંચન થાય છે તો શું કરવું. ગુરુદેવ પાસે રાત્રિ ચર્ચામાં બહુ શરૂઆતમાં મારો પ્રવેશ થયેલો એ અરસામાં આ ચર્ચા ચાલી. કોઈ વિષય ચાલી ગયો સમય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિમાં, તો કે જ્ઞાનીની આજ્ઞા અનુસાર સ્વરૂપણા હોય અથવા એ રીતે સાથે મળીને સ્વાધ્યાય કરવાનો નિષેધ નથી. ઉપદેશનો પ્રસંગ નહીં પણ સ્વાધ્યાય કરવાનો નિષેધ નથી. જ્ઞાનીની કોઈ દ્રષ્ટિકોણ મળ્યો હોય, દ્રષ્ટિ મળી છે. મુખ્ય મુખ્ય વાત એ છે કે ખાસ કરીને શરીરથી ધર્મ થાય ને સંયોગ ધર્મનું જળ પરપદાર્થ જળનું કારણ નથી, ધર્મનું કારણ નથી, અને રાગ પણ ધર્મનું કારણ નથી. આ બે ખાસ મુદ્દા છે. ધર્મ આત્માના આશરે શુદ્ધ શુદ્ધ સમ્યક દર્શન શુદ્ધ શ્રદ્ધાન જ્ઞાન અને આચરણ થતાં આત્માના આશરે ધર્મ થાય છે. એ દૃષ્ટિકોણ જેને આપ્યો છે એમની આજ્ઞા અનુસાર એ દૃષ્ટિકોણથી સત્શાસ્ત્રનું સ્વાધ્યાયને અધ્યયન કરવા યોગ્ય છે, એનો નિષેધ નથી. પણ ત્યાં કેમ નિષેધ કર્યો કે સાધુ તો પોતે જ ગુરુના સ્થાને છે, અને ગુરુ પોતે જ જો અવળી દિશામાં ચાલતા હોય તો શિષ્યને ત્યાં દોરી જાય, બીજું શું થાય? જો શિષ્ય દોરાવા ચાહે એના માર્ગદર્શન નીચે એને દોરાવવું હોય તો એને તો એ દોરી જશે. અને અહીંયા પણ સ્વાધ્યાય ચાલતો હોય ત્યાં પણ તત્વમાં કાંઈક પણ ફરક પડે, તત્વના વિષયમાં કાંઈક પણ ફરક પડે તો એને જાગૃતિ રાખવી જોઈએ. ફેર હોય ત્યાં ફેર છે, જવા ન દેવો જોઈએ. જવા દો ને, હવે આપણે શું કામ છે? તો બધું એમને ચાલ્યા જ કરે છે. એમને બરાબર ચર્ચા થવી જોઈએ, એની વિચારણા થવી જોઈએ, મુક્ત રીતે એમાં વિચારોની આપ લે થવી જોઈએ, અને સત્ય હોય તે અંગીકાર કરવો જોઈએ. એ સ્વાધ્યાયની અંદર એટલો અવકાશ છે. જ્યારે ગુરુ સામે છે એની સાથે શું અવકાશ છે? એને શિષ્ય એમ કહે કે ના ના તમારું ખોટું છે, અથવા એમ ન હોય એમ કેવી રીતે કહે? તો ગુરુના સ્થાને છે મુનિ, તો એમ ન હોય ને એની સામે કેમ કહેવાય? સ્વાધ્યાયની અંદર તો એ અવકાશ છે કે ક્યાંય પણ તાત્વિક ફેરફાર આવે તો એ ફેરફારને ચર્ચવાનું ત્યાં સ્થાન છે, અવકાશ છે, ત્યાં એનો પ્રતિબંધ નથી ત્યાં. અને બરાબર ચોખ્ખે ચોખ્ખો સ્પષ્ટ ગાળીને આ તત્વ પીવા જેવું છે. જેમ પાણી ગાળીને પીએ છીએ એમ તત્વ પણ હાથ ગણે ગળગાડીને પીવા જેવું છે. એક ગણે નહીં પણ હાથ ગણે, એટલે કે પૂરેપૂરી એની અંદર સાવધાની રાખીને એમાં ભેળસેળ થઈ જાય જરા પણ તો આત્માને શ્રદ્ધાનો દોષ ગ્રહિત મિથ્યાત્નો સીધો લાગુ થાય છે. કેમ કે બુદ્ધિપૂર્વક એ સ્વીકારે છે. એટલે સમ્યજ્ઞાની ઉપદેશ દાતા ન હોય ત્યાં સ્વાધ્યાયનો પ્રસંગ હોય તે સ્વાધ્યાયનો પ્રસંગ છે અને ઉપદેશનો પ્રસંગ નથી. શું ફેર છે? મુનિ જ્યાં મુનિની પાસે સાંભળવું છે ત્યાં ઉપદેશ લેવો છે, અને અહીંયા સ્વાધ્યાય કરવો છે એમાં તત્વની વિચારણા કરવી છે, સ્વતત્વની ખોજ કરવી છે, અંતર શોધન કરવું છે અને મુક્ત રીતે એની ચર્ચા કરવાનો અહીંયા પૂરેપૂરો અવકાશ છે. ઉપદેશનો પ્રસંગ નથી. આ ઉપદેશ જે છે ને આપણે ઉપદેશ લેવા જઈએ છીએ એ પ્રસંગ નથી. ઉપદેશ લેવાનું જવું, સમજણ ચોખ્ખી કરવા જવું. જ્યાં સુધી સમજવાનો તબક્કો છે ત્યારે સમજણ ચોખ્ખી કરવા જવું, ને એમાં ક્યાંય આપણી સમજણમાં દખલ રહીએ તો છૂટથી પ્રશ્નો પૂછવા, એમાં સંકોચ રાખવો નહીં. કોઈ એમ કહે કે ભાઈ તમે પ્રશ્નો પૂછો છો એમાં અમને વાંચન નથી ફાવતું, તો એ વાત બરાબર નથી. વાંચન કરવું નથી, અહીંયા સમજ કરવી છે. બરાબર દોડાઈ જાય છે. હોશિયાર ન કરવું બને ત્યાં સુધી ચાલુ જે અધિકાર હોય શાસ્ત્રનો, એ શાસ્ત્ર ઉપર વિચારણા કરવી, એ વિષય ઉપર વિચારણા કરવી. બીજો વિષય લેવો હોય તો પછી સ્વાધ્યાય પૂરો થયા પછી લેવો, એટલે વિષયાંતર ન થાય અને શાસ્ત્રનો અવિનય ન થાય. શાસ્ત્ર તો એટલા માટે સામે રાખીએ છીએ કે ત્યાં શાસ્ત્રમાંથી ઉપદેશ લેવો છે, સત્શાસ્ત્રમાંથી ઉપદેશ લેવો છે. એ ઉપદેશ લેવાની જે સમજણ છે એ સમજણની અંદર પૂરેપૂરી તત્વની વિચારણા કરવાનો અવકાશ હોવો પૂરેપૂરો. ભલે થોડું ચાલે, થોડું આગળ ચાલે, એમ ફેર છે. શું કહે છે, તેની દશાની દિશા આખી ફરી જાય, એક શ્રદ્ધા પલટતા તમામ અનંત ગુણોના પરિણમનની દિશા છે એમાં ફેર પડી જાય છે. મુખ્ય જે પરિણામનો પ્રવાહ છે એ અંતર્મુખી થઈ જાય છે અને જીવ સમયે સમયે પ્રતિ સમય મોક્ષ પ્રત્યે અનન્ય ભાવે ગતિ કરે છે. એ મોક્ષ માર્ગે જીવની શ્રદ્ધા પલટતા સ્થિતિ થાય છે. શ્રીમદજી એને તીવ્ર મુમુક્ષુતા કહે છે. મુમુક્ષુતા અને તીવ્ર મુમુક્ષુતા, તીવ્ર મુમુક્ષુતામાં સમયે સમયે મોક્ષ માર્ગમાં આગળ ગતિ કરવી, ભલે તેનું તે ગુણ સ્થાન હોય પણ ગતિ આગળ થાય છે, સમયે સમયે આગળ થાય છે. એવું જ શ્રદ્ધા પલટ્યા પછી પરિણમનનું વિકસતું, વિકાસ પામતું પરિણમન છે એવી દશા થાય છે. જેને અંતર પલટો થાય તેને કોઈને પૂછવા જવું ન પડે. કઈ બાબતમાં? કે પોતાને અંતરમાં પલટો થયો છે કે નહીં, શ્રદ્ધા પ્રગતિ છે કે નહીં, એ વાત એને કોઈને પૂછવા જવી પડે નહીં. અંદરમાં અનુભવ થયો છે કે નહીં, એ વાત એને કોઈને પૂછવા જવી ન પડે. બાકી વિશેષ તત્વના સૂક્ષ્મ વિષયો હોય તો જ્ઞાની પણ વિશેષ જ્ઞાનીને પૂછે છે. જેમ કે એક જ્ઞાની ગુરુ હોય એના નિમિત્તે બીજાને જ્ઞાન થયું, તો એ પોતાને જેની પાસેથી જ્ઞાન થયું છે એને ફરી ફરીને પણ પૂછે. શું પૂછે? તત્વના વિષયની અંદર કોઈ શાસ્ત્રનો વિષય ચાલ્યો હોય તો અહીંયા વિશેષ શું કહેવા માંગે છે પૂર્વાચાર્ય, કેટલું ઊંડાણ છે, કેટલી ગંભીરતા છે, અને વિશેષ સ્પષ્ટ કરીને વિશેષ ખોલીને ઊંડાણથી સમજાવો, એમ કહે. જ્ઞાની પણ એમ કહે. મુનિ હોય તો મુનિ પણ પ્રશ્ન પૂછે. ભગવાનને પૂછે છે કે નહીં? મુનિરાજ સમવસરણમાં પૂછે છે, પ્રશ્ન કરે. પણ એ પોતાને અનુભવ છે કે નહીં એવી શંકા માટે એને પૂછવા જવું ન પડે. જેનો અંતર પલટો થાય એટલે જેનું પરિણમનની દિશા બદલી ગઈ અને જેને અનુભવ થયો, જેને શ્રદ્ધા પ્રગટી, એને એમને શંકા થાય કે હવે મારું શ્રદ્ધાન સાચું છે કે ખોટું, આપ ગુરુ મને સર્ટિફાય કરી દો, મને સર્ટિફિકેટ આપને મળી જાય પછી વાંધો નહીં, મને અનુભવ થયો છે કે નહીં એ આપ જાહેર કરો એટલે બસ. એ વાત માં શંકા હોય તો એમ સમજવું કે હજી એને અનુભવ થયો નથી કે એને શ્રદ્ધા થઈ નથી, એમ પૂછે છે. એટલે તેને પૂછવા ન જવું પડે એ આ વિષયમાં, પોતાના વિષયમાં. તેનું અંતર બે ધડક પડકાર મારતું સાક્ષી આપે એ જ વિષય લીધો છે કે અમે હવે પ્રભુના માર્ગમાં ગયા છીએ. જે રીતે જીનેન્દ્ર જે માર્ગે ગયા એ માર્ગમાં અમારો પ્રવેશ થઈ ચૂક્યો છે એ વાત એને પોતાને પોતાના સ્વાનુભવથી ને પોતાના પરિણમનથી સાક્ષીભૂત થાય છે. શાસ્ત્રવચનો પણ પોતાના પરિણમનમાં સાક્ષીભૂત થાય છે. પરિણમનમાં એટલે આચરણમાં સાક્ષીભૂત થાય છે. જેવું પોતાનું શ્રદ્ધાનું આચરણ છે, જેવું પોતાનું જ્ઞાનનું આચરણ છે અને જેવું પોતાનું વિતરાગતાનું આચરણ છે, આ વાતનું નિરૂપણ એક પ્રકારે કર્યું છે. મારા પરિણમન સાથે મેળ ખાય છે એમ એ પોતાના પરિણમનથી મેળવે છે. એ મેળવણીનો જે વિષય છે ને એમાં તુલના છે, સમન્વય છે, પણ સમન્વયનો પ્રકાર એક અયોગ્ય પ્રકાર છે એનું સ્પષ્ટીકરણ કરીએ તો એ ન થવો જોઈએ. જેમ કે કેટલાક શાસ્ત્રના ભણવાવાળા શાસ્ત્રપાઠી જીવો એવી રીતે શાસ્ત્રનું માનકન કરે છે કે જ્યાં જ્યાં પોતે માયનું છે એવી વાત આવે એટલી જ એ મેળવે, એટલી જ એ પકડે. જો હું માનું છું એમ શાસ્ત્ર કહે છે, હું માનું છું એમ શાસ્ત્ર કહે છે, હું માનું છું એમ અહીંયા કહે છે, અહીંયા કહે છે, ફલાણા શાસ્ત્રમાં ફલાણા શાસ્ત્રમાં એમ, અને પોતે માનતો હોય એનાથી ફેરફાર આવે તો એ વાતને વિચારે નહીં, એ વાતની અંદર ઊંડો ઉતરે નહીં, એ વિષયને સ્પર્શે નહીં, ઉપરથી ચાલ્યો જાય ને માત્ર પોતાની માન્યતા પુષ્ટ થાય એવા જે નયના વચનો આવે તેને જે મુખ્ય કરે અને પોતે શાસ્ત્ર અનુસાર પોતાની માન્યતા છે એમ માનીને સંતોષ પકડે. પણ શાસ્ત્ર અનુસાર માન્યતા પકડવી નથી, માન્યતાના પરિણમન અનુસાર શાસ્ત્ર છે કે નહીં એને મેળવી લેવું જોઈએ. આમ ઉપાદાનથી વાત લેવી જોઈએ, નિમિત્તથી નહીં, શાસ્ત્ર તો નિમિત્ત છે. પોતાના પરિણમનમાં શાસ્ત્ર વચન સાક્ષીભૂત થાય છે કે નહીં, અને જ્યાં જ્યાં ફેર પડે છે ત્યાં તો એને એકદમ ઉભારી જવું જોઈએ કે અહીંયા તો હું કાંઈક વિચારું છું ને અહીંયા કાંઈક કહે છે. માટે આ વિષયની અંદર આમાં કોઈ વિશેષજ્ઞ હોય એની સાથે બરાબર વિચારોની આપ લે કરવી જોઈએ અને સમજણ કરવી જોઈએ. મુખ્ય વિષય આ સમજણનો છે. ધર્મ છે એ આત્માના હિતનો વેપાર છે. આ વેપાર ચાલે છે ને દુનિયામાં, લોકો નફો થાય એટલા માટે વેપાર કરે છે, નુકસાન થાય એટલા માટે કરે, નફો થાય એટલા માટે વેપાર કરે છે, ફાયદો થાય. તો આત્માને લાભ થાય, આત્માને પવિત્રતા પ્રત્યે, આત્માના દોષ તળે અને આત્માને સુખ શાંતિ, આત્માની આત્મામાંથી આત્માની શાંતિ પ્રત્યે એ અહીંયા લાભ ને નફો છે, આ ફાયદો છે. એનો વેપાર ધર્મથી થાય છે, એનું નામ ધર્મ છે. એનો વેપાર, એનો વેપાર ત્યાં દુકાનનો એને પ્રક્રિયાને વેપાર એવું નામ આપ્યું છે, અને અહીંની પ્રક્રિયાને ધર્મ એવું નામ આપ્યું છે. હવે જેને ધર્મરૂપી વેપાર કરવો છે એને એની સમજણ કરવી કે ન કરવી, આટલો સવાલ છે. દુકાને વેપાર કરવો હોય તો એની સમજણ કરવી કે ન કરવી, કે વાદે વાદે કરે કોઈ. હે, તમે આ ચીજનો વેપાર કરો છો તો હું કરું? ભાઈ તું ખોવાઈ દઈશ, સમજા વગર કરીશ તો તું ખોવાઈ દઈશ. એની અંદર ઘણો અનુભવ લેવો પડે છે. જે તે ચીજનો વ્યવસાય કરવામાં એનો અનુભવ લીધા વિના, તેની તેનો પરિચય કર્યા વિના એમને એમ કોઈ વેપાર માંડે તો નફો કરવાને બદલે નુકસાન થાય છે. અહીંયા પણ એને આ વિષયની સમજણ બરાબર કરે નહીં, અને એમને એમ વિચારે કે આપણે આમ કરવાથી ધર્મ થાય છે, આમ કરવાથી ધર્મ થાય છે, બીજા મોટા મોટા એ પણ આમ જ કર્યું હતું, એ પણ પૂજા કરતા હતા, એ પણ ભક્તિ કરતા હતા, એ પણ દાન દેતા હતા, દયા પાડતા હતા, ઉપવાસ કરતા હતા, જાત્રા કરતા હતા, માટે આપણે પણ ધર્મ કરવા માટે આ બધું કરો, નફો નહીં થાય, નુકસાન થશે. આવું બધું કરવા છતાં નુકસાન થાય છે, એ મિથ્યાત્વનું અને દર્શનનું નુકસાન થાય છે એનો ખ્યાલ નથી આવતો. શુભભાવ થાય છે એનો ખ્યાલ આવે છે, પણ મિથ્યાત્મના અશુભનો ખ્યાલ જીવોને નથી આવતો, કે જે સૌથી મોટું અશુભ છે. અહીંયા કહે છે કે જેને સ્વાનુભવ થાય, જેની શ્રદ્ધા પ્રગટે, શુદ્ધ આત્માનું શુદ્ધ શ્રદ્ધાન થાય, તેનું અંતર બે ધડક પડકાર મારતું સાક્ષી આપે. જો કેવા શબ્દો લીધા છે ગુરુદેવ, એમાં એને જરા પણ હિચકિચાટ નથી, અંદરમાં આંચકો નથી, બે ધડક પડકાર પડકાર ધડક 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 આવ્યા વિના અંદરથી જરાય પણ ખચકાટ થાય છે એમનો હોય, નિશંક પ્રતીતિ છે આત્માની. જેને આત્માની નિશંક પ્રતીતિ છે એને માર્ગની પણ નિશંક પ્રતીતિ છે, કે અમે જિનેન્દ્રના માર્ગમાં હવે દાખલ થઈ ગયા છીએ. જિનેન્દ્ર પરમાત્મા આ માર્ગે ચાલ્યા હતા એમાં કોઈ એમને શંકા નથી. એવી અંદરથી એને નિશંક, એક નિશંકતાની સ્થિતિ ઊભી થાય. નિશંકિત ગુણ કીધો છે, સમ્યક દ્રષ્ટિને નિશંકિત ગુણ છે એ, આ નિશંકિત ગુણ છે. નિશંક નામ આઠ ગુણ છે કે નહીં સમ્યક દ્રષ્ટિના, એમાં નિશંક ગુણ પહેલો છે, પહેલી જ નિશંકતા ઊભી થાય છે. પરિસ્થિતિ એ હોય છે કે જે આત્માના વિષયનો ઉપદેશ દે એમાં તો શંકાના ગળકા પોતે જ ખાતા હોય, કે ખરેખર આત્મા કેવો છે અને એનો માર્ગ કેવો છે એમાં તો શંકાના ગળકા પોતે ખાતો હોય. કેવી રીતે નિશંક ઉપદેશ દે, કે એની વાણીમાં એ વિષયની નિશંકતા આવતી નથી. અને જે વિષયમાં પોતે શંકિત હોય એ વિષય એને સ્પષ્ટ નથી, માટે તો શંકિત છે, છતાં એને એ સ્થિતિમાં એ વિષયને સ્થાપે અને બીજા એને માન્ય રાખે, અને એ માન્ય રાખનારાઓને બરાબર એ જ સ્થાનમાં રાખવાની પ્રવૃત્તિ થાય, કે પાછા હું કહું છું એમ માને, બીજા કે છે એમ ન માને, પકડી રાખો એને ઘણી દયાજનક સ્થિતિ થાય છે. કહે છે કે તેનું અંતર બે ધડક પડકાર મારતું સાક્ષી આપે અંદરથી કે અમે હવે પ્રભુના માર્ગમાં ભળ્યા છીએ, સીધના સંદેશા આવી ચૂક્યા છે ઉપરથી, હે વાયરલેસ કરંટ છે ઉપર, જેવા સિદ્ધાલયમાં સિદ્ધ બિરાજે છે એવા સિદ્ધ પરમાત્મા પોતે સ્વરૂપે અહીંયા બિરાજે છે, એમ અહીંયા એક ટેલિપથી ગોઠવાઈ જાય છે. માણસ નથી કહેતા કે આપણને બંનેને એક સાથે એક સરખો વિચાર આવ્યો, એને ટેલિપથી કહે છે. કોઈ પણ જાતના સંપર્ક વિના, આપસના સંપર્ક વિના એક સરખો મેળ ખાવો, એમ અહીંયા જેવા ઉપર સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા છે, સિદ્ધ ભગવાન છે, એવો જ હું છું અને હું છું એવા જે સિદ્ધ પરમાત્મા છે, એવી જે સ્વરૂપની પ્રતીતિ એને સિદ્ધનો સંદેશ કહેવામાં આવે છે. આ સંદેશ આવી જાય છે. બહારમાં હરખઈનો કોઈ કરોડપતિ પડખે હોય ને તો એ પાવર ન માય, જોઈએ છે ને રાજકારણમાં તે પ્રધાનની નીચે હોય છે, બહારમાં તે મુખ્ય માણસો શેઠિયાઓની નીચે હોય છે, શું કહે છે ને બધાને, કહે છે ને શબ્દો વાપરે છે, એને હું ફાવે છે, એ તો ખબર આ તો એ લોકોને શું કહે છે, હું ફેની એટલી હોય છે એને, કે પૈસા ઓલા ને પાય, સત્તા ઓલા ને પાય, ને પાવર આનો વધી જાય બને છે ને. એવી રીતે આયા સિદ્ધ પદની હૂંફ આવે છે અને તે ઉપરમાં બેઠેલા છે સિદ્ધાલયમાં એની નહીં, અહીંયા અંદરમાં બેઠેલા છે એની હૂંફ આવે છે, નિજ પરમાત્માની હૂંફ આવે છે, અંતરમાં હૃદયમાં બિરાજમાન છે એની હૂંફ આવે છે, એને સિદ્ધનો સંદેશો થાય. સિદ્ધનો સંદેશ મળ્યો એટલે એની હૂંફ આવી દી એને, કે આ જગતમાં હવે મને કોઈની તમારે નથી. શ્રીમદજી એને કહ્યું કે હે પરમેશ્વર, જેને મોક્ષે જોતો નથી એને હવે તું બીજું શું દેવાનો છો, તારી પાસે બીજી તો સંપત્તિ છે નહીં, હીરામૂતી માણિક તો તું કાંઈ રાખતો નથી, પરિગ્રહી તો છે નહીં, ભગવાન મોક્ષને આપે છે એમ કહે છે ને તું, અને તેથી ભગવાન પાસે જગતના લોકો મોક્ષની યાચના કરે છે. હવે આ કહે છે કે જેને મોક્ષ જોતો નથી એને તું શું દઈશ, અમે તો લેવા દેવાની કડાકૂટમાંથી હવે છૂટા થઈ ગયા છે, એટલે કે અમારું સિદ્ધ પદ અમારી પાસે છે અને અંદરથી કેવળ જ્ઞાનની દશા ફાટવાની છે, ત્યારે ઈચ્છા દશાએ તો કેવળ જ્ઞાન વર્તે છે, શ્રદ્ધા દશાએ તો કેવળ જ્ઞાન વર્તે છે, મુખ્ય નયના હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે જ છે, એ બારમાં વર્તશે, હવે કાંઈ તારી પાસે લેવા આવવું એ પ્રશ્ન રહેતો નથી. બહુ મસ્તીમાં લખ્યું છે, 29મા વર્ષમાં અંગત લખ્યું છે, બહુ મસ્તીમાં એક આગળ લખ્યો છે, આ કાળમાં અમે 25મા તીર્થંકર છીએ એમ લખ્યું છે. ઠીક, આગમ વિરુદ્ધ ન થાય, આગમમાં તો 24 જ તીર્થંકર હોય છે, આપણે કહ્યું કે અમે 25મા છીએ અત્યારે, બીજા મહાવીર છીએ અમે, તો એ 24મા તો મહાવીર થયા, પછી આ 25મા થયા ને બીજા મહાવીર થયા, તો એમ કહેવા માગે છે કે તીર્થંકરે જે બોધ આપ્યો એ બોધ અમને થયો છે. એવો બોધ કોઈ મુમુક્ષુને પ્રાપ્ત કરવો હોય તો અત્યારે ઠેકાણો છે એમ કેમ છે. તીર્થંકરે જે ઉપદેશ આપ્યો, મહાવીર બીજા મહાવીરમાં તો એમ લખ્યું છે કે વર્તમાનના આ મહાવીરને છોડીને તમે ભૂતકાળના મહાવીરને ગોતવા ક્યાં ફટકો છે, એવું લખ્યું છે. કેવી વસ્તુ છે, સહન ન કરી શક્યા. એ આગમ વિરુદ્ધ નથી, એવી સ્વરૂપને સિદ્ધ પદના સંદેશાની એ મુખ છે, એવી મુખ આવે છે. આ કાળના અમે બીજા શ્રીરામ છીએ એમ લખ્યું છે. જો આ લોકો પછી રામને માનનારા ઘણા છે, તીર્થંકરને માનનારા ઓછા છે, ને રામને માનનારાની સંખ્યા વધારે છે. તો કે આ કાળના અમે બીજા શ્રીરામ છીએ, તમે શ્રીરામને માનો છો ને આર્યા શ્રીરામ અહીં આવો છો. સિદ્ધના સંદેશા આવી ચૂક્યા છે કે હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં બીજું કાંઈ થાય નહીં, ફેર પડે નહીં. કેવળ જ્ઞાનની જેમ શ્રુત જ્ઞાનમાં અલ્પકાળમાં સિદ્ધ દશાનું પ્રગટપણું થશે એવું જણાય છે, ને એવી પ્રતીતિ પણ વર્તે છે. જ્ઞાન અનુસાર પ્રતીતિ વર્તે છે. તમામ સાધકોની આ દિશા છે, કોઈ સાધકને આથી બીજી વાત હોઈ શકે. કોઈ લખે કે કોઈ કહે તો પ્રસિદ્ધ થાય, ને ન કહે તો ન પ્રસિદ્ધ થાય, પણ પરિણમન તો આ જ છે બધા. શ્રદ્ધાની વાત લીધી, શ્રદ્ધાથી પરિણામમાં કેટલો મોટો ફેરફાર છે. આ તો એમ કહે કે શ્રદ્ધા અમને થઈ છે, પણ હવે અનુભવ કોને ખબર, શંકામાં ગળકા ખાય. નિર્વિકલ્પ અનુભવ ને આનંદ ને આત્મા કેવો હોય, અરે કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જણાયો એવો આત્મા અહીંયા અનુભવમાં આવે છે, ત્યારે એને એનું શ્રદ્ધાન થયું ને પ્રતીતિ થઈ એમ કહેવામાં આવે છે. ઘણા જીવો વિકલ્પનો અભાવ કરવા માંગે છે, અને સ્થૂળ વિકલ્પો ઓછા થતા એમ માને છે કે વિકલ્પનો અભાવ થયો. શું કહે છે, નિર્વિકલ્પ દશા થવા અર્થે વિકલ્પનો અભાવ કરવાની ઈચ્છા થાય ત્યારે કોઈને કોઈ પ્રયોગ કરે છે. આ યોગના પ્રયોગો પણ એમાંથી થોડા ઘણા છે. એમાં શરીરનો પ્રયોગ મુખ્ય છે, વાણીમાં મૌન રહેવાનું હોય છે, કેમ કે વાણી તો વિકલ્પપૂર્વક જ ઉત્પન્ન થાય છે. જેને વિકલ્પ બંધ કરવા છે એ બોલવાનું બંધ કરે, એ ઉપરાંત શરીરના પ્રયોગો કરે, મનના પ્રયોગો કરે, શરીરની સાથે સાથે મનને આમ લગાવો, આમ મનને જોડો, આમ મનમાં કલ્પના કરો, આમ કરો, આમ કરો. ધ્યાન, યોગ અને મન એ બધા અત્યારે તો છાપામાં આવે છે, સહજ ધ્યાનની શિબિરની બધી વાતો આવું છે. મૂળ ચીજ એવી છે કે જગત તો અજાણ્યું છે એનાથી, પછી ગપ્પા મારનારાનો ધંધો હાલે છે. જેમ હીરાથી અજાણ્યા હોય તો નકલી હીરાવાળાનો ધંધો હાલે છે કે નહીં બજારમાં, અસલી ને નકલી વેયનો ચાલે છે. પણ ત્યાં એટલું સારું છે કે કેટલાક વેપારી ચોખવટથી ધંધો કરે છે, ભાઈ આ નકલી હીરા છે અને આની કિંમત ઓછી છે, આ હીરાના 5 રૂપિયા જ લાગશે, આ હીરાના 8 રૂપિયા લાગશે, આવડો મોટો છે હાથો હોય તો 1,00,000 બેહે, 50,000 બેહે, પણ આ 5 રૂપિયાનો આપીએ છીએ કેમ કે ખોટો છે. પણ ધર્મના હીરા તો ખોટી રીતે વેચાય છે, એ તો એમ કે છે અમારું સત્ય છે, અમારું સત્ય છે. જોકે એને માન્યું છે અસત્યને સત્ય માન્યું, પણ અસત્યને સત્ય જ માન્યું છે ખરેખર. એટલે અજ્ઞાન એ દોષ છે. ઘણા જીવો વિકલ્પનો અભાવ કરવા માગે છે અને કોઈને કોઈ પ્રક્રિયાથી સ્થૂળ વિકલ્પો ઓછા થતા એમ માને છે કે વિકલ્પનો અભાવ થયો, સ્થૂળ વિકલ્પો ઓછા થાય અને વિકલ્પ ચાલે એ પણ મંદ ગતિએ ચાલે, એમાં તારતમ્યતા એ પણ મંદતા હોય અને ચંચળતાની ગતિમાં પણ મંદતા હોય. આ બે પ્રકારે મંદતા છે. એક તો કષાયની મંદતા છે, એ તારતમ્યતાની મંદતા છે, અને એક ઝડપથી જે વિકલ્પો ઘણી ચંચળ સ્થિતિમાં આવે છે તેના બદલે મંદ ગતિએ વિકલ્પો આવે એ પણ મંદતા છે. એમાં ચંચળતા ઘટે છે, અસ્થિરતા થોડી ઘટે છે. એમ થતાં એમ માની બેસે છે કે વિકલ્પનો અભાવ થઈ ગયો, પણ ખરેખર એ વિકલ્પનો અભાવ નથી થયો. વિકલ્પની ગતિ અને કષાયની મંદતા, ગતિની મંદતા અને કષાયની મંદતા થઈ છે ત્યારે આપૂર્તા પણ થોડી મંદ થાય છે. આમાં શું ભ્રમ કેમ થાય છે નિર્વિકલ્પ થયો એમ, કે ત્યારે આકુલતા પણ કેટલું મંદ થાય છે અને આકુલતા વિશેષ પ્રકારે મંદ થતા, સામાન્ય મંદ ન થાય પણ વિશેષ પ્રકારે મંદ થતા જે સાતાનો અનુભવ થાય છે એને આત્માની શાંતિનો અને આનંદનો અનુભવ થયો એમ માની બેસે છે કે મને નિર્વિકલ્પ દશા થઈ અને મને શાંતિનો અનુભવ થયો. આપણે ઘણા એવી રીતે, આપણે ત્યાં પણ એવી રીતે વિચારે છે, અમને અનુભવ થઈ ગયો છે, અમને શાંતિ થઈ ગઈ છે, આવી ગઈ છે, એમ કહેવા માત્રથી નથી, એની બરાબર પરીક્ષા કરવી જોઈએ. પ્રશ્ન પૂછો તો એવો એક પ્રસંગ બીજો નથી. આપણે ત્યાં જ બધા માનતા હતા કે અનુભવ છે ને સારું છે, ભેગા થઈ ગયા. આત્માના અનુભવની શાંતિ અને મનની કૃત્રિમ શાંતિ બે વચ્ચે શું ફેર છે તો એ નથી વિચાર્યું. ઠીક, એ વિચાર્યું નથી તો અનુભવ્યું તો હોય જ ક્યાંથી? બે વચ્ચેના અનુભવનો ક્યાંથી એને ખબર હોય? વિચારની ખબર ન હોય, અનુભવની ક્યાંથી ખબર હોય? પણ કોઈક એમ કે મને અનુભવ થયો છે એટલે દોડે, એમ ચાલે. બરાબર એની પરીક્ષા કરવી જોઈએ અને પરીક્ષા કરવાની ક્ષમતા, પરીક્ષા કરવાની તૈયારી અને શક્તિ પોતાની પણ હોવી જોઈએ. નહીતર ખોટા ઠેકાણે ફસાવાનું બને છે અને જીવ હિત કરવા જાય છે અને અહિત થઈ જાય છે, વાર લાગતી નથી. વિકલ્પનો અભાવ થયો એમ માને છે, પણ ખરેખર વિકલ્પનો અભાવ કરવા ઉપર જેનું લક્ષ્ય છે એક ન્યાય આપે છે, તેને વિકલ્પનો અભાવ થતો નથી. શું કહે છે કે વિકલ્પનો અભાવ કરવો, વિકલ્પનો અભાવ કરવો છે, વિકલ્પનો અભાવ કરવો છે, એમ જ્યાં લક્ષ્યમાં રહ્યા કરે છે વિકલ્પનો અભાવ કરવા, એવું લક્ષ્ય રહ્યા કરે છે એ પણ એક વિકલ્પ છે, એમાં કદી વિકલ્પ ટળતો નથી. વિકલ્પના લક્ષ્ય વિકલ્પ ટળે નહીં, વિકલ્પના સદભાવના લક્ષ્ય તો વિકલ્પ ટળે નહીં, પણ વિકલ્પના અભાવના લક્ષ્ય પણ વિકલ્પ ટળે નહીં. એવો વિકલ્પની અંદર રાગનો પ્રકાર ચીકણો છે, એ ચીકાશ એમને મળતી નથી. હવે આવે છે એ વિશે સરળ થાય, પરંતુ જેનામાં વિકલ્પનો અભાવ જ છે એવા શુદ્ધ ચૈતન્યને લક્ષ્યમાં લઈને એકાગ્ર થતા વિકલ્પનો અભાવ થઈ જાય છે. વિકલ્પના લક્ષ્યે વિકલ્પનો અભાવ નહીં થાય એમ કહે છે, પણ નિર્વિકલ્પ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના લક્ષે વિકલ્પનો અભાવ થઈ છે. વિકલ્પનો અભાવ થવા અર્થે વિકલ્પનું લક્ષ્ય છોડવું, તે ત્યાં સુધી છોડવું. છોડવું એટલે ક્યાં સુધી છોડવું? કે ત્યાં સુધી છોડવું કે વિકલ્પ રહ્યો કે વિકલ્પ ગયો એ તપાસવા ઊભું રહેવું પડે નહીં. સુકાનંદજીની ચર્ચામાં આવી છે, ચાલ્યા છે. નિર્વિકલ્પ હોવા કે નહીં હોવા ઓ મતદેખ છે. તું નિર્વિકલ્પ થયો કે ન થયો એ જોમાતું, એનો અર્થ શું છે? કે વિકલ્પનું લક્ષ્ય છોડી દેતો. જો વિકલ્પનું લક્ષ્ય રહ્યા કરશે કે આ વિકલ્પ જાય તો ઠીક, આ વિકલ્પ મટે તો ઠીક, આ વિકલ્પ મટે તો ઠીક, વિકલ્પ નહીં મટે. તારું જે નિર્વિકલ્પ સ્વરૂપ છે, શુદ્ધ ચૈતન ઘન, એ હું છું, એમાં અહમપણું થતા, એ અહમપણાનો રસ ઉપજતા, નિર્વિકલ્પ રસ વૃદ્ધિગત થતા, એવો નિર્વિકલ્પ આત્મતત્વ સંબંધિત જે નિર્વિકલ્પ રસ ઉપજ્યો, તે નિર્વિકલ્પ રસ વૃદ્ધિગત થતા એક તબક્કો એવો આવશે કે વિકલ્પ ઉત્પન્ન નહીં થાય, આપોઆપ ઉત્પન્ન નહીં થાય. તારું વિકલ્પ ઉપરનું લક્ષ્ય પણ નહીં હોય અને વિકલ્પ ઉત્પન્ન થતો બંધ થઈ જશે, એ પ્રકારે વિકલ્પનો અભાવ થશે. બાકી વિકલ્પના લક્ષ્યે વિકલ્પનો અભાવ નહીં થઈ શકે, આવી સ્થિતિ છે. 35મી ગાથા સમયસારની છે, એમાં એ વિષય છે કે જીવો શુદ્ધાત્મા છે એવો નિશ્ચય થયો ત્યાં. તો શુદ્ધાત્મા કેવો છે? કે એ તો નિર્વિકલ્પ તત્વ છે. આત્મામાં અંદરમાં વિકલ્પ નથી, અવકાશ નથી વિકલ્પનો, કેમ કે એ તો સામાન્ય તત્વ છે. વિકલ્પ તો અવસ્થામાં થાય. એવો હું છું એમ જ્યાં પોતાના સ્વરૂપનો રસ આવ્યો, ત્યાં એને વિકલ્પનું શીઘ્ર વમન થાય છે. એવો શબ્દ વાપરે છે, શીઘ્ર વમન કરી નાખે છે એ વિકલ્પનું. એટલે વિકલ્પને જાણે ઓકી નાખે છે. આમ તો ખરેખર નવો વિકલ્પ ઉપજતો બંધ થાય છે. અને અહીંયા ભાષા અલંકાર એવો છે, ભાષાનો અલંકાર છે, વિકલ્પને વમી નાખ્યા, ઓકી નાખ્યા. એટલે કે વિકલ્પના જે સંસ્કાર હતા એ ટાળી નાખ્યા. વિકલ્પ તો ન ઉત્પન્ન થયો, પણ તો પછી ગ્રહણ શું કર્યું? જેમ આહાર ગ્રહણ કર્યો હતો ઈ ઓકો, એ વમન થયું. તો અહીંયા એને શું ગ્રહણ કર્યું હતું? કે જે મિથ્યાત્મના સંસ્કાર હતા એને વમન કરી નાખ્યા, એ ઓકી નાખ્યા, ટાળી નાખ્યા. એટલે ત્યાં વમન કરી નાખ્યું, વિકલ્પનું વમન કરી નાખ્યું, શીઘ્ર વિકલ્પનું વમન કરી નાખ્યું. અથવા વમન કરવામાં જેમ ખાધેલું અનાજ ફેંકી જોરથી બહાર ફેંકાય છે, ગતિથી ફોર્સથી બહાર આવે છે ફેંકાઈ જવામાં, ને એકદમ બહાર ફેંકાઈ જાય છે, એમ વિકલ્પ ફેંકાઈ ગયો, જાણે દૂર ચાલ્યો ગયો, હવે વિકલ્પ જોર કરી શકશે, એમ નિર્વિકલ્પ દશામાં વિકલ્પને ફેંકી દીધો છે. જે વિકલ્પ ચોટો રહેતો હતો અવસ્થામાં, ચિકાસને લઈને ફેંકી દીધો, એને ઉખાડીને નિર્મૂળ જાણે કરશે હવે. એટલે એવી ઉપમા લીધી છે. એટલે વિકલ્પનો અભાવ કરવા ઉપર લક્ષ્ય ન રાખવું, પરંતુ શુદ્ધ ચૈતન ઉપર વિકલ્પનું લક્ષ્યને લઈ જતા વિકલ્પનો અભાવ થશે.